તારીખ 13/3/1997, શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 135 અને 136 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 88.
પ્રશ્ન. હું જ્ઞાયક છું વગેરે બધા વિચાર પણ વિકલ્પ છે ને, જ્ઞાયક નો વિચાર આવે એ પણ વિકલ્પ જ છે ને. સમાધાન કે બધા વિકલ્પ છે, હજી નિર્વિકલ્પ થયો નથી ત્યાં સુધી તો વિકલ્પ ચાલે છે. પણ તે વિકલ્પની પાછળ પોતાની જે ભાવના છે અને પોતાની પરિણતિ જ્ઞાયક તરફ દોડે છે તે પોતાને લાભ આપે છે. શું થાય છે, સ્વરૂપની જે ભાવના છે, સ્વરૂપની જે રુચિ છે, એનાથી પરિણામમાં જ્ઞાયક તરફની સમીપતા થાય છે. કેટલો લાભ છે, વિકલ્પ તો છે ભાવના વિનાનો, રુચિ વિનાનો અને રસ વિનાનો વિકલ્પ હોય તો તે કોરો વિકલ્પ છે. એ વિકલ્પથી આત્માને કોઈ લાભ નથી. પણ આત્માનો વિકલ્પ, આત્મા સંબંધીનો વિકલ્પ, આત્માની ભાવના આત્માની રુચિપૂર્વક હોય તો તે દર્શન મોહને મંદ કરે છે અને જ્ઞાનને નિર્મળ કરે છે, એટલું કામ કરે છે. એટલે આત્મ સ્વરૂપની ભાવના એ દર્શન મોહને મંદ થવાનું કારણ છે. ભાવના હોય ત્યાં વિકલ્પની મુખ્યતા ન લેવી એમ કેવું છે. વિકલ્પ છે ખરો, પણ ત્યાં વિકલ્પ ન ગણવો, ભાવનાને ગણવી. અને જ્યાં ભાવના ન હોય એવા વિકલ્પ, આત્માનો વિકલ્પ હોય, સ્વરૂપનો વિકલ્પ હોય તો એ વિકલ્પનું કોઈ મૂલ્ય નથી એમ લેવું. વિકલ્પથી કાંઈ થતું નથી, જે વિકલ્પ છે એનું મૂલ્ય નથી, ભાવનાનું મૂલ્ય છે. એટલે વિકલ્પથી કાંઈ લાભ થતો નથી, વિકલ્પથી કાંઈ થતું નથી એમ લઈ લેવું. એનો અર્થ એ થયો કે વિકલ્પની ગણતરી ન કરવી. શું
ગણતરી ન કરવી એટલે એમનું આવવું જોઈએ ને, તો વિકલ્પાત્મક છે તો વિકલ્પાત્મક છે એમ કરીને પૂરેપૂરું વજન એને પર ચાલી જાય.
શું છે, વિકલ્પ ઉપર વજન ન જવું જોઈએ, ગણતરી ન કરવી એટલે એનું વજન ન જવું જોઈએ. વિકલ્પથી કાંઈ થતું નથી એમ લઈ લેવું. પણ ચૈતન્ય તરફની જે પરિણતિ છે એટલે પોતાની ભાવના છે, ચૈતન્ય તરફની પોતાની તીવ્ર જિજ્ઞાસા છે, તેનાથી લાભ થાય છે. પોતાના સ્વરૂપની ભાવના અને સ્વરૂપની જિજ્ઞાસા એ લાભનું કારણ છે. લાભનું કારણ છે કે દર્શન મોહ મંદ કરે છે એમ લેવું. દર્શન મોહ મંદ થાય એટલું લાભનું કારણ સમજવું. વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે, જેને રુચિ હોય, પોતાના સ્વરૂપની રુચિ હોય, તેને પોતાના જ્ઞાયક તરફના વિકલ્પ વગર, ભાવ વગર, વિકલ્પ એટલે અહીંયા ભાવ વગર, ભાવનાપૂર્વકના ભાવ વગર એને ચેન ન પડે. અથવા એને બીજે રુચિ નથી હોતી, એને બીજા પ્રસંગોમાં બીજા વિકલ્પોમાં એને રુચિ, બીજા પદાર્થોમાં એને રુચિ નથી થતી.
સ્વરૂપ હજી પ્રગટ અનુભવમાં નથી આવ્યું, તેમ છતાં અવ્યક્તપણે
એની
કામ કરતી
હોય. વ્યક્ત રુચિ તો ભાવ ભાષણ પછી જ હોય, ભાવ ભાષણ થવાથી જ હોય, એ પહેલા અવ્યક્ત રુચિ કોઈ કોઈ જીવોને હોય છે. વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે, ક્ષણે ક્ષણે તેની જ ભાવના થાય, વારંવાર તેની ભાવના થયા કરે, એ એની રુચિ એનું ચિહ્ન છે કે એની ભાવના. પછી ભાવના થાય એને વિકલ્પ વાળી દશા હોય એટલે વિકલ્પ સહિતની ભાવના થાય. ક્ષણે ક્ષણ વારંવાર રુચિ, પછી રુચિની ઉગ્રતા અનુસાર. નાયકનું જ રટણ રહે, ખાતા પીતા સૂતા જાગતા સ્વપ્નમાં બધામાં જ્ઞાયકની લગ્ની લાગે, અર્થાત તે જાતની પરિણતિની દોડ થાય છે તે લાભ આપે છે. આ વાત બહેનશ્રીએ પોતાના અનુભવથી કરી છે, કે પોતાના અનુભવ પ્રમાણે વાત કરે. એમનો અનુભવ એ પ્રકારનો, વિશિષ્ટ પ્રકારનો હોવાનું પણ એક બીજું કારણ છે કે એમને પૂર્વ સંસ્કાર પણ હતા. શું પૂર્વ સંસ્કાર હતા? ગુરુદેવનો યોગ પણ થયો હતો. આ બાજુની લાઈનમાં આવ્યા એ ગુરુદેવના યોગને કારણે આવ્યા, તો એમને એ પ્રકાર ચાલુ થઈ ગયો. એ પ્રકાર એમને ચાલુ થઈ ગયો. એમને તો ગાયક નાયકનું રટણ, એ જાતની ક્ષણે ક્ષણે ભાવના, ખાતા પીતા સૂતા જાગતા સ્વપ્નમાં બધામાં જ્ઞાયકની લગ્ની, લગ્ની એમનો ખાસ પરિણમનનો પ્રકાર છે, લગ્ની લાગી. બસ મારે આત્મા જોઈએ છે ને, આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એની લગ્ની લાગી. તે જાતની પરિણતિની દોડ થાય છે એટલે પરિણતિ એ બાજુ દોડવા લાગી એમને. શું અને તે લાભ આપે છે એટલે તે સમીપ જાય છે, તે પોતાના સ્વરૂપની સમીપ જઈ રહ્યો છે. વિશાળતાથી વિચારીએ તો આને પણ એક પ્રકારની સ્વરૂપ સન્મુખતા કહેવાય છે, કેમ કે સમીપ જાય છે ને. સ્વરૂપ સન્મુખ જીવ હોય છે એ સ્વરૂપ સન્મુખ એના પરિણામો ચાલતા હોય છે, તો આ પણ જીવ સ્વરૂપ સન્મુખ જાય છે. એ ભાવ ભાષણમાં આવવાનો અનુભવ થવાનો, એના બધા ચિહ્નો શરૂ થઈ ગયા, તો યોગ્યતાનો આવો પણ એક પ્રકાર હોય છે. જો વેદનામાં તો એ આવેલા હતા, આવ્યા હતા, ખૂબ જ સત્પુરુષનો યોગ થયો હતો, ગુરુદેવને પરમેશ્વર ઓળખી લીધા હતા, પરમેશ્વર બુદ્ધિ પણ આવી હતી અને લગ્ન લાગી હતી, કેમ ન પામે? આમાં શું એમને અવરોધ હતો? અવરોધ તો માણસને ઉદય ભાવની અંદર રુચિ ને રસ હોય એનો હોય છે. અવરોધ શાનો હોય છે? સંયોગની પ્રતિકૂળતાનો અવરોધ નથી, સંયોગની અનુકૂળતાનો અવરોધ નથી, પોતાના સંયોગ પ્રત્યેના રસવાળા રુચિવાળા પરિણામ છે એ જ નુકસાન કરે છે, એ જ અવરોધ છે. તો એમણે તો મૂકી દીધું ઘર, આત્માના હિત માટે એમણે ઘર છોડી દીધું હતું, એટલે એમાં તો એમને રસ રુચિનો સવાલ હતો જ નહીં. જે ઘરમાં રહેતા હતા પિતાજીની સાથે, થોડું ઘણું ઘરકામ કરી લેતા હતા ભાઈઓની સાથે, તો ત્યાં ભાભીઓની સાથે થોડું કામ જે એમના ભાગે આવી કરી લઈએ, સચિનદેહી કરી લઈએ, લેબર વર્ક કરી લઈએ, વાસણ ઉટકી નાખો તો વાસણ ઉટકી નાખે, અનાજ ઘરમાં આવ્યું તો કે અનાજ સાફ કરી નાખો તો અનાજ સાફ કરી નાખે. અમારો દીકરો નાનો છે ને રડે છે, જયારે હિંચકો નાખજો તો ઘોડીઓ હિંચકી નાખે, બધું કામ કરાવતા. જે ઘરકામ હોય સામાન્ય રીતે, સામાન્ય માણસના ઘરમાં જે ઘરકામ હોય તેથી કોઈ કામવાળાનો રાખવાની પદ્ધતિ નહોતી ઘરમાં, અને એવી સ્થિતિ માણસોને ખર્ચ કરવાની નહોતી, ખર્ચ કરવાની એવી સાયકોલોજી પણ નહોતી. અત્યારે તો સામાન્ય માણસ હોય તો કામવાળાનો ખર્ચ કરી નાખે, પછી બીજું ભલે આ કાંઈ આગું પાછું ઓછું હોય તો કરવું પડે તો કરી લે, એવી પરિસ્થિતિ નહોતી. તો ઘરકામ તો ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય એ ઘરકામ કરે, સૌ એ પણ કરી લેતા હતા. મોક્ષની ભૂમિકામાં પણ કરતા હતા, અને જ્ઞાન દશા પ્રાપ્ત થઈ પછી એ કરતા હતા. એવું નથી જ્ઞાન દશા થયા પછી કામ ઘરનું મૂકી દીધું, તો એવું કઈ નતું. બધું ઘરકામ કરતા હતા, વાસણ ઉટકે, કપડા ધોવે, જવારી કાઢવી, છોકરાઓને રાખવા કે ચૂકવા કે બધું બધું ઘર જે અનાજ સાફ કરવું બધું કામ કરતા હતા. પણ વાંચન સ્વાધ્યાય જ્ઞાન ધ્યાનમાં વધારે રહેતા હતા. એમની લગ્ન હતી એટલે જેટલો અવકાશ મળે એટલો એ પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ કરે, બાકી તો ખાતા પીતા સૂતા જાગતા સ્વપ્નમાં કામ કરતા, અંદરના પરિણામ તો ચાલતા જ રહે. સંસારમાં પણ સંસારી જીવને બધા કામ કરતા પણ એની રસ ને રુચિ વાળા વિષય તરફ પરિણતિ રહે છે કે નથી રહેતી, એ તો યશો વિજયજી એટલા માટે મન મહિલાને વાલા ઉપર બીજા કામ કરંત રે દાખલો આપ્યો છે ને. એટલે બીજા કામ આવે માટે મારા પરિણામ છૂટી જાય એ બાનું બરાબર નથી. તમે પોતાને જ રસ ને રુચિ નથી, તમે રસ રુચિ હોય તો કોઈ કામ આડા આવતા નથી. આ કૃપાળુ આપણે આટલા મોટા ધંધા કર્યા કરતા હતા કે ને, અને બેનશ્રી બધું ઘરકામ કર્યું છે, બધું ઘરકામ કર્યું છે. કામ રહે છે એટલે અમને કઈ આત્માનું કરવાનો વખત નથી રહેતો, સમય નથી મળતો. ખોટી વાત છે, હાલતા ચાલતા ખાતા પીતા એ બધો સમય જ મળે છે, સૂતા જાગતા પછી તમે રસ ઓછી હોય તો એનું જ સ્વપ્ન આવે, સ્વપ્ન પણ એના આવે, અને બીજા કામ કરતા પણ ચાલ્યા જ કરે. તે જાતની પરિણતિની દોડ થાય છે અને તે લાભ આપે છે. કેટલો સરસ ખુલાસો છે. કોઈ પણ મુમુક્ષુ જીવને આત્મકાર્ય કરવું હોય તો એને ઉદય કયા પ્રકારનો છે એ સાથે કાંઈ સંબંધ નથી. અહીંયા તો આ મનુષ્ય ભવમાં મનુષ્યને લાયક બધાને ઉદય હોય છે. અહીંયા કાંઈ નારકીને લાયક ઉદય હોય નહીં, તિરિંચને લાયક ઉદય હોય નહીં. શું કે ભાઈ, બળદ છે તને ગાડે જોડશે, ઘોડો છે તને ગાડીમાં જોડશે, એ તો કાંઈ છે નહીં. અહીંયા કે કુદેવને લાયક ઉદય નથી, મધ્યમ કક્ષાના મનુષ્યને લાયક બધાને ઉદય હોય છે. સૌના કુટુંબમાં ઘર ગૃહસ્થીમાં જે છે રીત રિવાજ હોય અને ઈ કઈ નડતું નથી એમ કેવું છે. એવા જે ઉદયો છે સામાન્ય પ્રકારના એ કઈ આત્મકલ્યાણ કરવામાં નડતા નથી. તને રસ નો રુચિ કેટલો છે એ વાત કર. આવી સામાન્ય પ્રવૃત્તિ વાળાને પ્રવૃત્તિ નડતી નથી તો નિવૃત્તિ વાળાને તો પ્રશ્ન જ છે. એનો તો કોઈ માનું કાઢવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ તો વિકલ્પ છે ને, પછી એમ કે આ બધું ચાલે છે તો વિકલ્પમાં ચાલે, વિકલ્પ સાથે ચાલે છે એટલે એ તો વિકલ્પ છે ને, પ્રશ્નમાં શું છે. પહેલેથી તે પહેલા પ્રશ્નમાં પણ વિકલ્પ ઉપરનું વજન છે. ભાવના નહીં હોવાથી ભાવનાને સમજતા નથી. કીધું તો એમ ન હોય કે વળી વિકલ્પ ઉઠે, કાં તો વિકલ્પ છે ને.
अपना अभ्यास चालू रखे तो उदय में जो रहने में परपक्वता आती है भावना में,
भावना बढ़ती है,
दृढ़ता भी रहती है.
ઉત્તરા પછી વિકલ્પ થી થતું નથી પણ વિકલ્પ પાછળ પોતાની અંદરની જિજ્ઞાસા, વિકલ્પ છે એનાથી કોઈ લાભ છે કે એનાથી કઈ કામ છે એ આપણે નથી ગણતા જ આવવા દો. કેમ કે એક રાગનો પ્રકાર છે પણ વિકલ્પ પાછળ પોતાની અંદરની જિજ્ઞાસા જ્ઞાયક તરફ દોડતી પોતાની પરિણતિ લાભ આપે છે. એટલે જ્ઞાયક તરફ જે પોતાનું ખેંચાણ છે અવ્યક્તપણે પણ જે રૂચિથી ખેંચાણ છે એ લાભનું કારણ છે. એ મુમુક્ષુની ભૂમિકામાં રસ અને રુચિનો ફેક્ટર મુખ્ય છે. જે કાંઈ કન્સિડર કરવા જેવું છે, વિચારવા જેવું છે એ ભાવના રસ અને રુચિનું વિચારવા જેવું છે, એ લાભનું કારણ છે. યથાર્થ તો પછી થાય છે, પછી યથાર્થતામાં આવે છે, ભાવ ભાષણમાં આવે ત્યારથી યથાર્થતામાં આવે છે. પણ પહેલા આવી ભાવના અને આવી જિજ્ઞાસા થાય છે, શરૂઆત અહીંથી થાય છે, ભાવનાથી રુચિથી શરૂઆત થાય છે. તો એ લક્ષણો સારા છે, શરૂઆત વાળાના એ લક્ષણો સારા છે.
વિશેષ કામ રહેતા મારી મામા તો નહીં બોલતે કે મમ્મી તું કરો બોલતે, પણ કભી કભી જૈસે મારવાડે મેં પાપડ આપણ જ્યાદા બનાતે તો કભી કભી એસા ભાવ આ જાતે કે બિચારે અકેલી બટતી હૈ તો અપન બટા દેના એસા ભાવ આતા હૈ તો ક્યા યે બુરા હૈ.
ચલક નહીં આના ચાહિએ, કોઈ અપને કો કામ બતા દે પર અપન કર લે વો અલગ બાત હૈ. चलाके जो भाव आता है उसमें अपना रस है, उसमें अपना रस है.
दया भाव रस आया
नहीं, दया में क्या है, वो तो सब अपना अपना करते हैं, अपन अपने काम करे.
तो ऐसे बात चल रही थी तो मेरे ऐसे आता तो देवचंद भाई, देवचंद भाई बोले चला के करे तो उसमें फिर हमारे को आता है कि कुछ सामने से बोले तो अपने को दुख लगता है, सामने से नहीं बोले तो अपन चला बढ़ते तो दुख नहीं लगता. તો ફિર પાપડ બટને તો બહુ લોકો ક્યાં કરે કે મમ્મી તો એસે તો આતે નહીં હૈ, ફિર બોલે મમ્મી પાપડ બટને કો આવો. તો મેં બોલી તો ફિર દેવચંદ ભાઈ બોલે ઇસીલિયે બોલ દીએ ઉન્હોને કે પાપડ બટને કો આવો. તો મેરે કો એસે અગર ઉન્હોને બોલે તો હી હમ બટને કો ગયે, પહેલે તો હમારે કો એસા દયા આ જાતી થી કે ભાઈ કામ બિચારે અકેલે કરે કોઈ કામ વાલે નહીં, હમ જુડતે હો કામ કરે દયા ભાવ સે કરાતે, અબ હમારે કો કામ કો બોલે તો એસા દુખ લગતા. તો ફિર બટને કો ગયે તો ઇતના દુખ લગા. तो मैं बोले देखो अपन सामने से आए तो दुख नहीं लगता और बुलाए तो बटन तो दुख लगे. अरे हम कल गाड़ी में बैठे थे तो हमारा तो बच्चे कच्चे रखने का ही प्रसंग नहीं है, तो कल एक बाई थी और उनके दो बच्चा था, तो दूध लाने को गए, पानी लाने को गए, तो घड़ी घड़ी बोलते आंटी इसको संभालना, आंटी मैं बोली यहाँ मुद्दे आ गए कि हमारे घर में तो उदय नहीं है, अब यहाँ आ गए, तो थोड़ा अंदर में ऐसा दुख लगता है, भगवान ये कहाँ से उदय आ गया मेरे को, बार बार इसको संभालो, तो ऐसा दुख लगा था।
संसारिक कार्य के प्रति करे नहीं करे उससे कोई मतलब नहीं है, हमारा रस रुचि कितना है वो हमको जांच तलाश करके उस विषय में
निकाल देना,
हमको जो रस नहीं हो तो उसको रस नहीं होना चाहिए, वो नुकसान का कारण बनेगा, उतनी बात है।
भले दया भाव के रहो तो भी नहीं,
दया में तो क्या है, कोई कोई किसी की तकलीफ हो तो ठीक है विकल्प आ जाएगा, लेकिन उतना रस नहीं लेना, उस वक्त भी अपना परिणाम को संभालना, तो वो काम करते करते भी हम अपना जो रस है उसी को और परिणाम हमारा चले जाना चाहिए, एकाकार होकर नहीं करना है, तीव्र रस लेकर के नहीं करना है, उदय आए तो भी तीव्र रस लेकर के नहीं करना है। पहला अभी भावना ने अभी जिज्ञासा था, इसे ऊंडी जिज्ञासा अनेक नायक भाव ने पकड़वा तरफ पोतानी परिणति, स्वरूप ની ઊંડી જિજ્ઞાસા હોય તો સ્વરૂપ શોધ ચાલે, નાયક ને પ્રાપ્ત કરવા તરફ પોતાની પરિણતિ નું ઉદ્દોર હોય તે સ્વભાવ સન્મુખતા છે, તો એને વિશાળતાથી સ્વભાવ સન્મુખતા પણ કહી શકાય છે। ફરીથી ઊંડી જિજ્ઞાસા અને એક નાયક સ્વભાવને પકડવા તરફ પોતાની પરિણતિ જોરદાર થાય તે સ્વભાવ સન્મુખતા છે, એને પણ સ્વભાવ સન્મુખતા બ્રોડ લાઇનથી કહી શકાય છે। એટલે એ પ્રકાર હોય યોગ્યતાનો તે તો તે આદર કરવા લાયક છે, તે આદરવા લાયક છે, એવો પ્રકાર હોય તો એને જ્ઞાની પણ રિસ્પોન્સ આપે છે કે આ પોતાના સાચી દિશા તરફ આગળ વધશે, માટે એને સન્મુખતા કહેવામાં આવે છે। ના એ તો એ વખતે થોડો મારે તો ચર્ચા થયેલી છે, ચર્ચા થતી હતી તે વખતથી એમનો અભિપ્રાયનો ખ્યાલ હતો અમને, એવું તો સ્વભાવ સન્મુખતા માત્ર ભાવભાષણથી જ નથી લેતા, પહેલાંથી પણ લે છે, ખ્યાલમાં આપણો એમની સાથેની ચર્ચાથી ખ્યાલ ન હતો। પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને, પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે દ્રવ્યનો અનુભવ કે પર્યાયનો અનુભવ, મૂળ તો પ્રશ્ન ચોખવટી કરાવી છે, દ્રવ્ય નો અનુભવ થાય છે કે પર્યાય નો અનુભવ થાય છે, સમાધાન અનુભવ ભલે પર્યાયમાં થાય પણ આત્મામાં અનંતા ગુણો છે, તે ગુણો તેને ખ્યાલમાં આવે છે, શું કહે છે જેને અહીંયા દ્રવ્ય તરફની દ્રષ્ટિ છે એની વાત છે, કોની વાત છે, પોતાને દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે એની ચર્ચા કરે છે, બીજા મિથ્યા દ્રષ્ટિની વાત ચાલતી નથી। તો પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને જ્ઞાનીને પણ, અનુભવ ભલે પર્યાયમાં થાય અને વેદન ભલે પર્યાય નું પર્યાયમાં હોય પણ વિશેષ વાત છે એમ કે આત્મામાં અનંત ગુણો છે તે ગુણો તેને ખ્યાલમાં આવે છે તો પોતાનું સામર્થ્ય છે એ સામર્થ્ય ખ્યાલમાં આવે છે પોતાનું સામર્થ્ય કોનું છે પરદ્રવ્યનું સામર્થ્ય નથી જ્ઞાનમાં પોતાનું સામર્થ્ય છે ગુણો એટલે શક્તિઓ છે એ પોતાનું સામર્થ્ય છે એ ખ્યાલમાં આવે છે એટલે એનું અવલંબન આવે છે એનું લક્ષ્ય એ તરફ લક્ષ્ય હોય છે આવે છે એમ છે આમ તો બધા જીવોને પર્યાયમાં વેદન છે પણ લક્ષ્ય નથી ખામી છે શેની ખામી છે લક્ષ્ય નથી એની ખામી છે વેદન તો બધા જીવોને છે જ તેથી શું થઈ ગયું કઈ સંસાર નથી એને છે તો પછી બાકી શું છે લક્ષ્ય નથી થયું તે બાકી છે સામર્થ્ય પકડાવવાનું નથી બાકી છે હા સામર્થ્ય પકડાય તો વેદન છે આવિર્ભૂત વિશેષ પ્રકારે થાય એટલો વેદનમાં પણ લાભ થાય માટે પર્યાયમાં માત્ર પર્યાયનો અનુભવ જ છે એવું અડધું ન પકડવું એ અધૂરો વિચાર છે અધૂરી સમજ છે શક્તિઓ કા સામર્થ્ય હૈ તાકત હૈ અનંતી અનંત જ્ઞાન હૈ અનંત અસ્તિત્વ હૈ કૈસે કૈસે મરણ હોતા હૈ ટ્રેન ચલતી હૈ કિતને જીવ ઇસકે પટરી કે નીચે આ જાતે હૈ છોટે છોટે જીવ હોતે હૈ ઓર ચોમાસા મેં તો બારિશ કી સીઝન મેં તો બહોત હો જાતે હૈ જંગલ મેં તો ટ્રેન મેં કે નીચે આયે છોટા જીવ ક્યા હો જાય લેકિન ઉસકા અસ્તિત્વ કા નાશ નહીં હોતા હૈ નહીં ઉસકી મૌજૂદગી કા નાશ હોતા હૈ ક્યા અસ્તિત્વ પકડો ઉસકી મૌજૂદગી કા નાશ નહીં હોતા હૈ તો ક્યા ઉસકા અભાવ હો ગયા ક્યા કે મૌજૂદ રહા પટરી કે નીચે કોઈ આ ગયા પતંગા જૈસે છોટે મોટે જીવ આગે જાતે હૈ તો કોમળ શરીર વાળે હોતે હૈ और ट्रेन की तो पूछो पूछने क्या वो तो बड़ा हथियार हो तो भी मर जाए और कोई भैंस भेड़ी आवे जो तो भी मर जाए तो छोटे जीव के तो क्या मजाल तो वो तो बिल्कुल शरीर का तो पता ही नहीं लगे कि कहाँ शरीर चला गया इतना शरीर का तो हाथ में हानि हो जाती है लेकिन वो जीव त्रिकाल मौजूद है त्रिकाल मौजूद ही रहेगा तो वो किस कारण से कि इसकी अनंत अस्तित्व शक्ति के कारण से अस्तित्व मैंने रहने की ताकत भी अनंत है उसको कोई मिटा नहीं सकते इसकी मौजूदगी को कोई मिटा नहीं सकते एक अस्तित्व गुण में उतनी ताकत है ऐसे ऐसे अनंत गुणों की अनंत ताकत है वो सब ख्याल में आता है क्या अनुभव भले पर्याय मा थाय छे अनुभव नी मर्यादा नु क्षेत्र वर्तमान पर्याय छे पण ए पर्याय मा जेने स्वरूप नु ज्ञान छे तेने पोतानी अनंत शक्तिओ नो ख्याल छे पोताना अनंत सामर्थ्य नो ख्याल छे बीजे दृष्टांत लीए કોઈ માણસ ને ગુંડા એ પકડ્યો પિસ્તોલ બતાવે બોલ આટલા પૈસા તારે મને આપવા પડશે 5 લાખ આપી દે 10 લાખ આપી દે બોલો ભલે કરોડપતિ હોય એ હું કહે છે સાહેબ ગરીબ માણસ શું કરશે? રડવા માંડશે. શું કરશે? સાચે છે. રોતો રોતો એમ કે ભાઈ સાહેબ ગરીબ માણસ છું, તું મને મૂકી દે, નહીં તને તારે મને દેવું જ પડશે. આ સમજે ખાવ નહીં દઉં તો થમ થમ મારી નાખશે. એટલે જેટલું બને એટલું ઓછું દેવાનો પ્રયત્ન કરશે. કેટલો? શું કરશે? અને એ ઓછું દેતી વખતે ગરીબાઈને ગાશે. શું કરશે? એ વખતે એને એની સંપત્તિ નો ખ્યાલ છે કે નહીં? હાથમ ગરીબ થઈ ગયો છે. એસે જ્ઞાની કો જિસકો આત્મજ્ઞાન હૈ ઉનકો ભલે પર્યાય મેં અનુભવ આત્મા આત્મામાં આનંદ સામર છે એનો એને ખ્યાલ છે. પર્યાયમાં અનુભવ અલ્પ છે, રાગ પણ થાય છે, અને રાગ છે એ દીનતા છે. જેટલો રાગ છે એટલી દીનતા છે. સુગંધીજી તો ત્યાં સુધી કહેતા હતા કે મંદિરમાં જઈને ભક્તિ પૂજા કરે છે એ દીનતા છે. એટલો રાગ થયો ને, રાગ છે એટલી દીનતા. પણ પોતાના સામર્થ્ય નો ખ્યાલ, આત્મામાં અનંતા ગુણો છે એનો ખ્યાલ છે. દ્રવ્યને છોડીને પર્યાય અધર રહેતી નથી. વળી પર્યાયમાં અનુભવ થાય છે એટલે દ્રવ્યને મૂકીને અધર અધર અનુભવ થાય છે એમ છે. એક ન્યાયે તો દ્રવ્ય જ પર્યાય રૂપે પાંગર્યું છે. દ્રવ્ય જ પર્યાય રૂપે, જેમ ઝાડ છે એ ફળ ફૂલ રૂપે પાંગરી જાય છે. ઝાડ તો ઝાડ છે મોટું, ફળ ફૂલ તો એને એક છેડે આવે છે, તો પણ એ ઝાડ જ પાંગર્યું છે એમ. પર્યાય દ્રવ્ય માંથી જ પાંગરેલી છે. દ્રવ્યને છોડીને પર્યાય અધર રહેતી નથી. પર્યાય દ્રવ્યની જ છે. પર્યાય કહેતા દ્રવ્યનું લક્ષ સાથે સાથે જ્ઞાનમાં આવવું જોઈએ, નહીંતર એકાંત થઈ જાય પર્યાય દ્રષ્ટિ. એટલે પર્યાય પણ દ્રવ્યની જ છે, અથવા પર્યાય દ્રવ્ય સાપેક્ષ છે. દ્રવ્યના જ્ઞાન વિના, દ્રવ્યના લક્ષ વિના તને પર્યાયનું જ્ઞાન સાચું થાય નહીં. કલ્પના થઈ જાય. એટલે પર્યાય કહેતા દ્રવ્ય સાપેક્ષ જ્ઞાન છે પર્યાયનું. એટલે પર્યાય દ્રવ્યની છે, એ અપેક્ષાએ પર્યાય તો દ્રવ્યની છે. વેદન ભલે પર્યાયનું થાય. શું? વેદન ભલે પર્યાયનું થાય પણ દ્રવ્ય તેમાં જણાય છે. પર્યાયને વેદતા વેદતા દ્રવ્યનું પણ જ્ઞાન હોય છે. દ્રવ્યનું જ્ઞાન હોય છે એટલું જ નહીં, દ્રવ્ય સ્વરૂપે હું છું એવું પોતાપણા રૂપે દ્રવ્યનું જ્ઞાન હોય છે. અને એવું જે હું પણ આવ્યું એને અવલંબન કહેવામાં આવે છે. દ્રવ્યના અવલંબને પર્યાયનું જ્ઞાન છે એમ કેવું છે.
ખરેખર તો મુખ્યતા જે અવલંબન વર્તે છે એની છે.
હા, મુખ્યતા એની છે. અને વેદન પર્યાયમાં થાય છે તો પણ હું પર્યાય છું એમ વેદન થતું નથી. હું દ્રવ સ્વરૂપે છું એમ 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 ભાવમાં છે અને વેદન થાય છે. વેદન ભલે પર્યાયનું છે તો પણ હું દ્રવ સ્વરૂપે છું એવા ભાવમાં વેદન થાય છે. એટલે પણ દ્રવ્ય તેમાં જણાય છે એનો અર્થ આ છે કે સ્વસ્વરૂપે જણાય છે. શું? દ્રવ્ય તેમાં સ્વસ્વરૂપે પોતા સ્વરૂપે જણાય છે. પર્યાય પોતા સ્વરૂપે નથી જણાતી, દ્રવ્ય પોતા સ્વરૂપે જણાય છે. દ્રવ્યમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંતા ગુણો છે. કેટલા? દ્રવ્યમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંતા ગુણો છે અને પર્યાય તેને જાણે છે. એ ગુણોને, એ સામર્થ્યને પર્યાય જાણે છે. દ્રવ કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય છે એવું નથી. જેને દ્રવનું જ્ઞાન નથી એના માટે એવું થઈ જાય છે કે જાણે દ્રવ કોઈ વસ્તુ જ નથી, એ તો શૂન્ય છે જાણે, એમ નથી કે ખરેખર તો દ્રવના અવલંબનમાં પોતે અનંતા ગુણોથી ભેરો ભેરો છે એમ લાગે છે, પોતાના સામર્થ્યથી ભેરો ભેરો છે એમ લાગે છે. એમ માણસ એમ કે ને કે હું મને મારું ઘર છે એ ભેરું ભેરું લાગે છે, બીજાના ઘરે રહું ત્યારે મને ખાલી ખાલી લાગે છે. આપણે બારગામથી મુમુક્ષુ આવે છે, સત્સંગ ભવન મારીએ અને પોતાના ઘરે રહીએ એમાં લાગણીનો ફેર પડે કે ન પડે? એવી ઘરે જઈને રહીએ ત્યારે એમ લાગે જાણે ઘર ભેર્યું ભેર્યું છે. એનો અર્થ શું કે મને ત્યાં મારા પણ લાગે છે, અહીંયા મને મારા પણ લાગતો નથી. એમ દ્રવમાં મારા પણ લાગે તો દ્રવ અનંત સામર્થ્ય ભરેલું છે એમ ભર્યું ભર્યું લાગે છે. જેને દ્રવનું સામર્થ્ય ખ્યાલમાં નથી આવતું એને દ્રવ એટલે કંઈ ખાલી શૂન્ય જેવું લાગ્યા કરે છે. કાંઈ દ્રવ એટલે શું પણ કાંઈ નહીં જાણે શું. એવું નથી કે શૂન્ય છે વસ્તુ નથી, તેમાં ગુણો ભરેલા છે, તેમાં અનંતા ગુણો ભરેલા છે. મને તો એમ કે છે કે મારા અનંત ગુણોની વસ્તીથી ભરેલું મારું આત્મનગર છે. એ નગરમાં વસ્તી ઘણી હોય, ઘર કરતાં પણ નગરમાં વસ્તી ઘણી હોય એમ મારા અનંત ગુણોની વસ્તીના નગરમાં હું વસું. એમ કહું તમે ક્યાં વસો છો? ભાવનગરમાં. કેટલી વસ્તી? 7 લાખની. તો હું આત્મામાં વસું છું. વસ્તી કેટલી? કે અનંતા ગુણોની. લાખની, કરોડની, અરબની નહીં, અનંતા ગુણોની વસ્તીથી ભરચક ભરેલું મારું દ્રવ્ય છે, એમાં હું નિવાસ કરું છું, એમાં હું આરામથી નિવાસ કરું છું. એ મારું આરામધામ છે, એ મારું વિશ્રામધામ છે અને એ મારું સુખધામ છે અને એ જ મારું પરમધામ છે. તેમાં ગુણો ભરેલા છે. જેમ પૂદગલ વર્ણ ગંધ રસ સ્પર્શ રૂપે પરિણમે તે પછી તેની પર્યાય છે, દ્રષ્ટાંત લે છે. પૂદગળનો કેરી ખટાશ રૂપે પરિણમે છે, પછી મીઠાશ રૂપે પરિણમે, તે બધી પૂદગળની પર્યાયો છે. એના એ પરમાણુ છે. શું એટલે? ખાટા રસવાળા હતા, હવે મીઠા રસવાળા પલટો, અંદરમાં અંદરમાં રસનો પલટો થયો, રસગુણ પરિણમે છે ને, તે બધી પૂદગળની પર્યાયો છે. પણ તેવા ગુણો કોના છે? એ ગુણ કોના છે? પૂદગળના છે. તેમ આત્મામાં જ્ઞાન દર્શન આનંદ રૂપે પરિણમે. આત્મા પોતે જ્ઞાન દર્શન અને આનંદ રૂપે પરિણમે તે બધી તેની પર્યાયો છે. એ બધી એની પરિણમન થાય છે, બધી એની પર્યાયો છે. પણ પરિણમનાર કોણ છે? કોઈ વસ્તુ છે કે અધર પરિણમન ચાલે છે? એમ કે છે શું? વસ્તુનું પરિણમન છે. દરિયાના મોજા દેખાય છે તે અધર થાય છે કે દરિયો છે એ ઉછળ્યો છે? ભરતી આવી એમાં દરિયો ઉછળ્યો તો મોજા અધર થાય છે? દરિયો પોતે જ ઉછળ્યો છે એમ લેવું. એટલી પર્યાયને પણ પરિણામનાર કોણ છે? પોતે ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે. પોતે ચૈતન્ય વસ્તુ છે અને ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે. જેમ પાણીનો ધોધ પડતો હોય તેમ અનંતા ગુણો નો પરિણામ નો ધોધ અંદર માં પડે છે. ધોધ ફોલ્સ કો ક્યાં કહેતે હૈ આપણો પાણી કા ગેર સફા હૈ બડા બડા ધોધ હોતા કે નહીં પાણી કા ઉપર સે પાણી પડતું હૈ ધારા પતલી હોતી હૈ હા ફોલ્સ હોતા હૈ ના એકદમ ફોર્સ હા ફોર્સ પાણી કા બડા સમૂહ કો ધોધ કહેતે હૈ ઓર પતલી કો ધારા કહેતે હૈ પાણી જો ગીર
હૈ તેજી સે આતા હૈ
તેજી સે આતા હૈ ઓર બહોત સમૂહ મેં આતા હૈ જથ્થા બંધ આતા હૈ ઉસકો ધોધ કહેતે હૈ તો આત્મા મેં એક જ્ઞાન ગુણ ની પરિણમતા હૈ અનંતા ગુણો નો ધોધ પડે છે આ તરતરીય માં પ્રભા છે અનંતા ગુણો નો પોતે ચૈતન્ય વસ્તુ ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે ને પોતાની જ વસ્તુ પર્યાય હોવાથી પોતાને જાણી શકે પોતે કેવી રીતે પોતાની પર્યાયમાં અજાણ્યો રહીએ એમ કે છે. પ્રેક્ટિકલ સાઈડમાં શું છે કે પરિણમન છે એમાં અનુભવ છે શું પણ પરિણમન કોઈ અધર્થ થાય છે પરિણમન તો અધર્થ થતું નથી લક્ષ્ય દ્રવ્ય ઉપર લઈ જાઓ લઈ જાય તો બરાબર દ્રવ્ય પર્યાયનું યુક્ત જ્ઞાન થાય તો દ્રવ્ય જ પરિણમે છે એમ પ્રેક્ટિકલી સમજાય દ્રવ્યના લક્ષ્ય વગર પ્રેક્ટિકલી ના સમજાય એટલે જાતનું દ્રષ્ટાંત આવ્યું દરિયાનું દ્રષ્ટાંત આવ્યું કે દરિયો જ ઉછળ્યો છે ભરતીમાં ભરતીમાં એકલા મોજા નથી દરિયો દરિયો પોતે ઉછળ્યો છે એમ આત્મા પોતે પરિણમે છે દર્શન ચારિત્ર રૂપે જે પોતાના અનુભવના પરિણામો છે અનંત ગુણો છે એની અંદર સર્વ ગુણાસ્તે સમ્યક એમાં સર્વ એટલે અનંત ગુણો છે અનંત ગુણોના પરિણામનો લોઢ ધોધ અનુભવ ગોચર થાય છે જ્ઞાની આત્મા જ પોતે પરિણમું છું એમ આત્મા જ પોતે અનુભવ રૂપે એટલે એને સ્વાનુભૂતિ કહી છે શું કહ્યું છે સ્વની અનુભૂતિ મંગળિત નું કળશ કળશ લીધો સમય સારમાં નમ સમય સહારાય એ દ્રવ લીધો સ્વાનુભૂતિ આ ચકાસતે એ સ્વાનુભૂતિમાં ચકચકિતપણે પ્રગટ થઈ જાય છે એટલે વેદનમાં જ્ઞાનાનંદના વેદનમાં દ્રવનું લક્ષ અને દ્રવની પકડ હોય છે સ્વપને ત્યારે આવિર્ભૂત થયેલું છે હું છું તો વેદન વેદન છે હજી તો નકામું પડ્યું છે ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે પોતાની ચૈતન્યની પર્યાય હોવાથી એમાં દ્રવ્યને એ જાણી શકે છે દ્રવ્યના ગુણો ખ્યાલમાં લઈ શકે છે એટલે પોતાના સામર્થ્યને લક્ષમાં લઈ શકે છે ખ્યાલ એટલે અહીં લક્ષ લેવો લક્ષમાં લઈ શકે છે એ ગુણો આવા છે વસ્તુત્વ જ્ઞાન શક્તિ આનંદ શક્તિ વસ્તુત્વ પ્રભુત્વ વગેરે બધા બતાવે સ્પષ્ટીકરણ આપશે વેપારી ગ્રહ છે હજી એમાં